હવે કોઈને પ્રશ્ન ન હોય તો આપણે સીધું પાછળ લેવું છે. એકસો 64મું પાનું છે, 64 પ્રશ્ન. એ 183 પ્રશ્ન છે, એનો આપણે લઈએ. 64 પેજ નંબર નીચે છે. એવા ક્યાં વિશેષ ગુણો છે કે જે બે દ્રવ્યમાં જ રહે છે? છ દ્રવ્યમાંથી બે દ્રવ્યમાં જ રહે એવા ક્યાં ગુણો છે? તો કે ક્રિયાતી શક્તિ અને વૈભાવિક શક્તિ, એ બે ગુણો જીવ અને પૂતગલમાં હોય છે. ક્રિયાતી શક્તિ પણ જીવ અને પૂતગલમાં છે, અને વૈભાવિક, વૈભાવિક શક્તિ એટલે શું? કે વિભાવ થવાની, અશુદ્ધતા થવાની યોગ્યતા થશે એમ નહીં. પરનો સંબંધ કરે તો પર્યાયમાં અશુદ્ધતા થાય એવો શક્યતા, અને પરનો સંબંધ ન કરે તો અશુદ્ધતા ન થાય. એવી જીવનમાં પણ યોગ્યતા છે અને પૂતગલમાં પણ યોગ્યતા છે. એક પરમાણુ બીજા પરમાણુ સંબંધ કરે છે તો એ સ્કંદ શું છે? પૂતગલની અશુદ્ધ પર્યાય છે. અશુદ્ધતા જીવ અને પૂતગલ બે દ્રવ્યોમાં થાય. બાકીના ચાર દ્રવ્યો છે, ધર્માસ્થિ, અધર્માસ્થિ, આકાશ અને કાળી, અનાદિ અનંત શુદ્ધ છે. એમાં અશુદ્ધતા થતી નથી, તો વૈભાવી શક્તિ પણ એમાં હોતી નથી. તો ક્રિયાવર્તી શક્તિ અને વૈભાવી શક્તિ એ જીવ અને પૂતગલ બે દ્રવ્યોમાં છે. ક્રિયાવર્તી શક્તિનું કાર્ય શું છે? એની પર્યાય કેવી હોય? કે એક ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, અથવા ગતિપૂર્વક સ્થિર રહેવું, ગતિ કરીને ક્યાંક સ્થિર થવું. એ બે કાર્ય કોનું છે? ક્રિયાવર્તી શક્તિનું. ક્રિયાવર્તી એટલે ગમન પણ કરવું અને ગમન પૂર્વક સ્થિર પણ થવું એનું છે. હવે 185 ક્રિયાવર્તી શક્તિ જાણવામાં ધર્મ સંબંધી 16 લાભ થાય. ક્રિયાવર્તી શક્તિ આપણે જાણશું કે ક્રિયાવર્તી શક્તિ જીવમાં, મારામાં પણ છે અને પૂતગલમાં પણ છે, એમ જાણવાથી શું લાભ થશે? કે હું શરીરને ચલાવી શકું છું, સ્થિર રાખી શકું છું, શરીર મને બીજા ક્ષેત્રે લઈ જાય, હું પણ આ બોજો ઉપાડી લાવું છું વગેરે, પર વસ્તુની ગતિ સ્થિતિની, પરનું ક્ષેત્રાંતર થવું અને સ્થિર રહેવું, તેની સ્વતંત્રતા નહીં માનવાનું ઘોર અજ્ઞાન ટળી જાય. જ્યાં એણે સ્વીકારી લીધું કે પૂતગલમાં પણ ક્રિયાતી શક્તિ છે, તો હું શરીરને અહીંયા લાવું કે સ્થિર કરું, બીજી વસ્તુને લાવું કે મૂકું, એ પ્રશ્ન જ રહેતો નથી. કારણ કે તેનામાં પણ ક્રિયાવતી નામની શક્તિ તો છે. જો શક્તિ છે તો બીજાની શું જરૂર છે? અને શક્તિ નથી તો એને બીજો કોણ આપી શકે? સાકર પોતે જ ગળ્યું હોવાથી, મીઠાશ હોવાથી, એના મીઠાશ કરવા માટે શું કરવું પડે? અને પોતે જે કાળી જીરી છે એ પોતે જ કડવાશ રૂપે હસી છે તો એને ગળું કોણ કરી દે છે? મરચું પોતે જ તીખું છે, એને ગળું કોણ બનાવે? શક્તિ છે તો બીજાની જરૂર નથી, અને શક્તિ નથી તો બીજો કોઈ આપી શકતો નથી. તો પૂતગલમાં પણ ગતિ કરવાની તાકાત તો છે, અને તાકાત હોવાથી એનું પરિણમન પોતાથી સ્વયં થાય છે. સ્વભાવને કોઈની અપેક્ષા હોય નહીં. સૂરજ પોતે સ્વયં પ્રકાશમાન છે તો એને જાણવા માટે બીજી લાઇટ કરવી પડે કે નહીં? સ્વયં પ્રકાશમાનને બીજાની અપેક્ષા હોતી નથી. તો જીવ પૂતગલમાં સ્વયં ગતિ કરવાની તાકાત હોવાથી જીવ પૂતગલને ચલાવે અને પૂતગલ જીવને ચલાવે નહીં. ત્યાં પાછો પ્રશ્ન થાય, નિમિત્ત જોવે કે નહીં? એ તો વાત સાચી કે નહીં? નિમિત્ત જોવે કે નિમિત્ત હોય, બેમાં શું ફરક પડે છે? એક સ્વાધીનતા હોય, જ્યાં શબ્દ છે ત્યાં એને હોવા જ જોઈએ, જરૂરી છે કે નહીં? ત્યાં પરાધીન સેજે હોય છે, જોઈએ તો ખરા કે નહીં? એમ જ્યાં શબ્દ ઉઠે છે ત્યાં તેની નિમિત્તની એને અપેક્ષા, એની જરૂરિયાત માની લીધી. સહજપણે હોય તો હોય જ છે. જયારે જયારે જીવ પૂતગલ ગતિ કરે ત્યારે ધર્માસ્થિ કઈ નિમિત્ત હોય છે કે ગોતવા જવું પડે છે? નિમિત્ત સહજપણે તે વખતે હોય છે. ઉપાદાનમાં જયારે કાર્ય કરવાનું હોય છે શક્તિ, તો નિમિત્ત સહજપણે હોવા જોઈએ. જરૂરી છે કે નહીં એ પ્રશ્ન એને નિમિત્તાધીનપણાની દ્રષ્ટિ દેખાડે છે. તો આવું બધું ક્રિયાથી શક્તિ જો પોતે માનશે તો તે પર પદાર્થ હું કરું છું વગેરે મારે આધીન છે એવી સ્વતંત્રતા નહીં માનવા રૂપ ઘોર અજ્ઞાન ટળી જાય અને પોતાના જ્ઞાતા સ્વભાવથી હું સદાય જ્ઞાયક સ્વરૂપ જ છું, હું પરનો કરતા નથી પણ નાયક સ્વરૂપ જ છું એવો સાચો નિર્ણય થાય તે જ ધર્મનું મૂળ છે. એક ક્રિયાથી શક્તિ શીખે તો પણ કેટલું અજ્ઞાન વયું જાય. આપણે બ્રેક નો માર્યો કઈ ગાડી ઉભી રહી છે, એક્સિલરેટર ઉપરથી પગ છોડીને આપણે શું કરીએ છીએ, એ તો નજરે દેખાય છે ને ઘણા તો કે ને તમે નજરે જોવો, તમે બ્રેક ઉપર પગ મૂકીએ તો ગાડી ઉભી રહે છે, એ તો વાત સાચી કે નહીં? બ્રેક ઉપર પગ મૂકવાથી એ તો ક્યાંય વયું ગયું. તાર પેલા એક તો જીવ છે પગને અડે છે કે નથી અડતો, પગ એ બ્રેક ને અડે છે કે નથી અડતો, બ્રેક માંથી એની લાઇનર છે પૈડાને અડે છે કે નથી અડતું, કેટલા દ્રવ્યને તારે ભેળસેળ કરવા છે, પગ થી માંડીને એના કારના પૈડા સુધીનો વ્હીલ સુધીનો કેટલા દ્રવ્યને તારે ભેગા કરવા છે. એટલા જીવ પૂતગલનો તો ખીચડો કરે છે, અનંતા પૂતગલ પરમાણુનો ખીચડો કરો તારે. પૂતગલ પગના પરમાણુ જુદા છે, બ્રેકના જુદા છે, બ્રેક લાઇનર જુદી છે અને એનો ટાયરનો રબર જુદો. દરેક પૂતગલ પરમાણુ પણ સ્વતંત્ર છે, એમાં જીવ એને રોકે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. અને એના માટે અભાવ અધિકાર બહુ સુંદર છે. એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં અભાવ, ચાર પ્રકારના અભાવ છે, બહુ સુંદર છે. અભાવ પણ શીખશે તો એને દરેક દ્રવ્યની સ્વતંત્રતા, દરેક પર્યાયની સ્વતંત્રતા એને ખ્યાલમાં આવશે. જૈન દર્શનનો કોઈ પણ એક નાનામાં નાનો સિદ્ધાંત પણ ખરેખર એના મૂળ સુધી શીખવો જોઈએ. ભણી ગયા, વ્યાખ્યા શીખી ગયા એનાથી, પણ એનો હેતુ એટલા માટે અહીંયા ખાલી વ્યાખ્યા નથી શીખવાતા, સાથે એનો હેતુ લાભ પ્રયોજન શું છે એ પણ એને શીખવું જોઈએ. તો અહીંયા ક્રિયાથી શીખે તો પણ પરદ્રવ્યને હું ચલાવું કે મૂકું એવું એનું અજ્ઞાન રહી જાય અને હું જ્ઞાતા છું એવો નિર્ણય થાય તે જ ધર્મનું મૂળ છે. પ્રશ્ન 186. જો જીવ શરીરને ચલાવી દેતો નથી તો પછી મળદું કેમ ચાલતું નથી? મળદું ચાલે છે નથી ચાલતું? મળદું ચાલે છે કે નહીં? પ્રશ્ન કોણ ચાલે છે? બરોબર છે, જાય છે. કોણ લઈ જાય છે એને? પણ આપણે માણસો મૂકી દેતો ક્યાં ચાલે છે? અરે ભાઈ, તું કોનાથી જોવે છે? તને ક્યારે સ્વભાવથી જોતા આવડતું નથી, એના સ્વભાવથી જોતા શીખ. મળદું જયારે જયારે જાય છે ત્યારે પોતાથી જાય છે, નથી જાતું ત્યારે પણ પોતાથી નથી જાતું. માણસો લઈ જાય એટલે જાય છે અને મૂકી દે છે તો ત્યાં પડ્યું રહે છે એમ નથી. તે સમયે તે શરીરના મળદાની યોગ્યતાનો કાળ કેવો છે એના ઉપર આધાર છે. માણસો છે કે નથી એના ઉપર આધાર નથી, તે સમયના તે પરમાણુની યોગ્યતા ઉપર આખો આધાર રહેલો. પાંચ જીવની નજર ક્યાંથી શરૂ થાય છે? સંયોગ, સંયોગી દ્રષ્ટિ છે એની. ક્યારે પણ સ્વભાવથી સ્વરૂપ પોતાનો તો સ્વભાવ ન જોયો, પર પદાર્થનો પણ સ્વભાવ જોતા આવડ્યો નથી. સ્વને જોયા વગર પર સાચી રીતે જોશે જ નહીં. સ્વરૂપ પોતાનો જો સ્વભાવ જોશે તો બીજાનો પણ સ્વભાવ જોતા શીખશે. જેમ પૂજ્ય બેનસીના વચનામૃતમાં આવે છે ને, અમે તો બધાને કેવા દેખીએ છીએ? ભગવાન. સિદ્ધ સમાન શા માટે? અમે અમારા પોતાના આત્માને સિદ્ધ સમાન જોયો છે તો જગતના બધા આત્માને સિદ્ધ સમાન જોઈએ. એમ પોતાના સ્વભાવને જો જોશે તો પરમા પણ સ્વભાવથી જોશે, સંયોગથી જોશે નહીં. તો મળદું કેમ નથી ચાલતું? કે મળદું એ પૂતગલ દ્રવ્યના અનેક સ્કંદોનો પિંડ છે, તેના દરેક પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે. તેથી તેની યોગ્યતા અનુસાર તારી ઈચ્છા મુજબ નહીં. શું ફરક પડે છે? અજ્ઞાની જીવ શું માને છે? મારી ઈચ્છા અનુસાર થવું જોઈએ. કાર્ય કોની અનુસાર થાય છે? યોગ્યતા અનુસાર. દરેક પૂતગલ સ્કંદની પરમાણુની તે સમયની યોગ્યતા અનુસાર કોઈ વખતે તે પરમાણુની ગતિ અર્થાત ક્ષેત્રાંતર પર્યાય થાય અને કોઈ વખતે તેની યોગ્યતા અનુસાર સ્થિર રહેવા રૂપ પર્યાય થાય. એની જેવી યોગ્યતા પરમાણુની હશે તેવી પર્યાય થશે. તું ઈચ્છા કરીશ, તું અભિપ્રાય ધરાવીશ એવી પણતી થવાની નથી. મળદું ચાલે કે ન ચાલે? નદીના પ્રવાહમાં મૂકી દો, કેમ ચાલે છે? દેખાતું નથી. અને કોઈને ખબર હોય કે જો મળદું એમને પડ્યું ને તેમાં હવા ભરાય તેની મેળે ઉચકાય, એટલે પેલાના જમાનામાં કદાચ એવું હોય તો એના ઉપર શું મુકતા? વજન મુકતા. આ કોઈને કદાચ ખબર નહીં શરીર કે એમનું ઉપર એમને મળદું કોઈની રાહ જોઈને એકાદ બે દિવસ રાખવું હોય તો એમાં શું ભરાય? હવા. તો એની મેળે ઉચકાય છે. તો કોઈ છે ને કે નથી હાલતું, કોને કીધું નથી ચાલતો? આ ચાલે છે. તો એના જેવી પરમાણુની યોગ્યતા છે તે પ્રકારે કાર્ય થાય છે. ને એવું ક્યારે બન્યું હતું? ગુરુદેવજી પોતાના જીવનમાંથી દ્રષ્ટાંત આપતા. એમના મોટાભાઈ હતા, મોટાભાઈ નામ શું હતું? ગુરુદેવ કેટલા ભાઈઓ હતા? થોડુંક જો કે વિશે. હા, ચાર. સૌથી મોટા ક્યાં હતા? દીપચંદભાઈ. એ દીપચંદભાઈ નું આયુષ પૂર્ણ થયું હતું ત્યારે એમને રાખ્યું હતું, એને મળદું, એને રાહ જોવાની હતી. તો ત્યારે રાતના ગુરુદેવ તો નાની ઉંમરમાં ને, એટલે એને બીજા ઘરે મામાને ઘેર મોકલી. ત્યારે ગુરુદેવ કે જોયેલું કે એના ઉપર વજન રાખ્યું હતું, નહીતર એ ઊંચું થાય. ઊંચું થાય તો નાના છોકરાને ડર લાગે ને, એટલા માટે. કે એવું પણ મળદું પોતાની જો યોગ્યતા છે તો ચાલે છે, અને પોતાની યોગ્યતા છે તો સ્થિર રહે છે. માટે મળદાના પરમાણુઓની તે વખતની પોતાની યોગ્યતાના કારણે સ્થિરતારૂપ પર્યાય છે, તેથી ચાલતું નથી. પોતાની યોગ્યતા, અને જયારે મળદાને ઘર બહાર જતું જોવામાં આવે છે ત્યારે તેનું જવું તેની ક્રિયાતી શક્તિના કારણે છે. માણસો તો નિમિત્ત માત્ર છે. જીવ યોગ્યતા ઉપર નથી જતો, એને કરતા બુદ્ધિ. કારણ કે પોતાને કરતા થવું છે ને, એટલે કરતા થવું છે, તેની યોગ્યતા સ્વીકારતો નથી. કારણ કે યોગ્યતા સ્વીકારે તો પોતાનું કરતાપણું છૂટી જાય. જીવને કરતાપણું છોડવું બહુ મુશ્કેલ છે. હા, તો એનો અર્થ થયો ને કે એનામાં શક્તિ તો છે, હલવાની, ઊંચા થવાની શક્તિ તો છે. થાય છે નથી થતું એની યોગ્યતા, શક્તિ શું છે એનો આપણે વિચાર કરીએ. એનામાં યોગ્યતા પરિણતી કેવી થશે? કે તે સમયની જેવી યોગ્યતા હશે, સ્થિર રહેવા રૂપની હશે તો સ્થિર રહેશે, ચાલવાની હશે તો ચાલશે. પણ શક્તિ એનામાં છે કે નહીં ચાલવાની? અને શક્તિ એનામાં છે તો બીજા કોઈની જરૂર નથી. નિમિત્ત હોઈ શકે છે, સંકોચાય છે, ભરાતી નથી. પણ કહેવાનો આપણે હેતુ શું છે? કોઈ એમ માને કે અમે લઈ જઈએ તો જ ચાલે છે, એમને રાખો તો પણ એની મેળે ચાલે છે. એની યોગ્યતા ઉપર છે, આપણી ઈચ્છા મુજબ નથી. ફરક શું છે? આપણે હંમેશા શેનો વિચાર કરીએ છીએ? આપણો અભિપ્રાય નો, આપણી કરતા બુદ્ધિનો. એની યોગ્યતાનો તો કોઈ વખતે આપણે વિચાર કરતા નથી. એની જે પ્રકારની યોગ્યતા છે તે પ્રકારે બાહ્યમાં નિમિત્ત હોય છે. નિમિત્ત પ્રમાણે એમાં યોગ્યતા છે કે યોગ્યતા પ્રમાણે નિમિત્ત હોય છે? એની યોગ્યતા પ્રમાણે નિમિત્ત હોય છે. તે સમયની તેની યોગ્યતા પ્રમાણે બહારમાં સેજે નિમિત્ત હોય છે. શક્તિ તો અનાદિ અનંત હોય ને. ગુણ તો હંમેશા રહે. ગુણની પર્યાય જુદી જુદી પ્રકારની થતી હોય. જગતથી સાવ ઊંધું છે, આપણે જે જોવાની ટેવ પડી છે એનાથી સાવ જુદું હોવાથી માનવું તો બહુ મુશ્કેલ તો પડે, પણ જોવાની ટેવ બદલાવી પડશે. સંયોગથી જોવાની ટેવ છે એને હવે સ્વભાવથી જોવાની, નિમિત્તથી જોવાની ટેવ છે એની બદલે ઉપાદાનથી, એની યોગ્યતાથી જોવાની ટેવ એને પાડવી પડશે. ક્રિયાવતી શક્તિમાં કેવી જાતની પર્યાય થાય? ક્રિયાવતી શક્તિની પર્યાય ગતિરૂપની પણ થાય અને સ્થિરતારૂપની પણ થાય. બે જાતની પર્યાય છે ને. હા, તો ગતિપૂર્વક તો પેલા સંસાર દશામાં ગતિ, ગતિપૂર્વક સ્થિતિ થાય. સિદ્ધ દશામાં છે ત્યાં ક્રિયાતી શક્તિની કેવી પર્યાય થાય છે? શુદ્ધ પર્યાય થાય છે. ક્રિયાતી શક્તિ છે એમાં બે જાતની પર્યાય, ગતની પર્યાય અને સ્થિરતાની પર્યાય. તો સિદ્ધ ભગવાન સિદ્ધિ લાગ્યા ત્યાં એને ગતિપૂર્વકની સ્થિતિ થઈ ને, તો એવી સ્થિતિની પર્યાય હંમેશા રહ્યા કરે. સિદ્ધ ભગવાનને તો હવે કોઈ પર્યાયમાં અશુદ્ધતા રહેતું નથી. દરેક ગુણ હવે પૂર્ણ શુદ્ધ રૂપે પરિણમ્યા. તો ક્રિયાવર્તી શક્તિમાં પણ શુદ્ધતાનું શું પરિણમન છે? સ્થિરતારૂપ, એ પણ એનું શુદ્ધ પરિણમન છે. હવે પૂતગલ પરમાણુમાં એ જો છૂટો પરમાણુ ગતિ કરે છે તો ક્રિયાવર્તી શક્તિને શુદ્ધ પર્યાય કહેવાય, અને સ્કંદમાં મળીને પણ જો ઓલું ગતિ કરે છે તો તેને અશુદ્ધ પર્યાય કહેવાય. પૂતગલમાં બે જાતની પર્યાય, શુદ્ધ અને અશુદ્ધ. છૂટો પરમાણુ હોય તો શુદ્ધ પર્યાય છે, અશુદ્ધ હોય તો બધી અશુદ્ધ પર્યાય છે, એવું પૂતગલમાં હોય. એને શુદ્ધ અશુદ્ધ પર્યાય થાય પણ દુઃખ નથી. અને જીવમાં શું છે? દુઃખ થાય છે. શુદ્ધ પર્યાય થાય તો સુખ થાય છે, અશુદ્ધ પર્યાય થાય તો દુઃખ થાય છે. હવે 187 આ બધું તો હવે જોયા વગર જવાબ આવડવા જોઈએ. બસ એમાં જ આખો છે, એમાં જ આ બધો ગોટાળો ઉભો કરે છે. સીધું જો સાચી લાઈન થી જોવે તો ક્યાંય મુશ્કેલી નથી, પણ ઊંધો થઈને બધું જોવા જાય તો શું થાય? બધું ઊંધું જ દેખાય કે નહીં? સીધું ચાલે બધું સીધું દેખાય, પણ આપણે જુંદા થઈને ચાલીએ તો શું દેખાય? બધું ઊંધું દેખાય કે નહીં? એમ ખરેખર જગતમાં જોવા જેવું શું છે? પોતાનો સ્વભાવ સ્વરૂપ અને આ સંયોગ, સ્વભાવ વિભાવનું ભેદ જ્ઞાન, સંયોગ અને સ્વભાવનું ભેદ જ્ઞાન જો જોવે. નિમિત્ત જુદું છે, યોગ્યતા ઉપાદાન જુદું છે. એટલો જો પણ નિર્ણય કરે તો ઘણું એનું કામ સહેલું થઈ જાય છે. આ બધું કન્ફ્યુઝન કરતા પણ આનું રહે છે, એ બધું છૂટી જાય છે. 187 બધી હા હોય શકે. દરેક ગતિમાં સ્વપર પ્રકાશક એટલે સમ્યક જ્ઞાન દરેક ગતિમાં થઈ શકે છે. નરક તિર્યન દેવ મનુષ્ય ચારે ગતિમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થઈ શકે છે. શક્તિ તો છે, શક્તિની પ્રગટતા પર્યાય પણ ચારેય ગતિમાં થઈ શકે છે. ચૈતન્ય ગુણ ગતિ કરે કે નહીં? પડી શકે છે, પડે એવું જ નહીં. પુરુષાર્થ ન ચાલુ રાખે તો પડી પણ જાય છે. હા પછી ચાલુ ગયું તું એ ભાવમાં, કારણ કે જો ચાલુ ન ગયું હોય તો સ્ત્રી પર્યાય ફરીથી આવે નહીં. મહાવિદેહમાં સમ્યક દર્શન થયું તું પણ એ પછી ચાલુ ગયું તું, આ ભાવમાં ફરીથી પ્રગટ કર્યું. હવે 187 માં પ્રશ્ન, ચૈતન્ય ગુણ ગતિ કરી શકે કે નહીં, અથવા ગતિ કરે છે કે નહીં? ચૈતન્ય ગુણ ગતિ કરે તો ગુણના ગુણ તો ત્યાં ત્યાં ઉભો રહે ને, દ્રવ્ય ગતિ કરે કે હા, જયારે જીવ ક્ષેત્રાંતર રૂપ ગમન કરે છે ત્યારે ચૈતન્ય ગુણ પણ એની સાથે અભેદ હોવાથી તેનું પણ ગમન થાય છે. પગ ચાલે છે પણ હાથ તો ન્યાન્યા ઉભા રહે છે ને, કે એની સાથે અભેદ હોવાથી આખું શરીર ચાલે છે. તો કે શું ચાલે છે? પગ ચાલે છે ને માથું ક્યાં રહી જાય છે? બધું ચાલે છે કે નહીં? કારણ કે અભેદ હોવાથી. તો ગતિ સાથે આખો આત્મા ગતિ કરે છે તો એની સાથે બધા ગુણો પણ અભેદ હોવાથી તે ગતિ કરે, તેનું ગમન પણ થાય છે. તેમાં જીવની ક્રિયાવર્તી શક્તિ નિમિત્ત છે. ગતિ કરે છે એટલે કે જીવના સ્વભાવમાંથી નીકળીને બહાર જાય છે એમ નથી, પણ જીવ આખો ગતિ કરે છે તો એમાં અંદરમાં રહેલા આનંદ ગુણ પણ ગતિ કરે છે. વર્ણ ગુણ ગમન કરી શકે કે નહીં? એના જેવું જ છે કે હા, પૂતગલ દ્રવ્ય પોતાની ક્રિયાથી શક્તિથી ગમન કરે છે તો એમાં રહેલો અભેદપણે વર્ણ ગુણ પણ એ ગમન કરે છે. હવે ત્રીજો જોયા વગર જવાબ તો આવવા જોઈએ. હવે તો ગતિ હેતુ તો ગુણ એક સ્થળેથી બીજા સ્થળે જાય કે નહીં? કેમ ઓલા જાય તો આ ન જાય સાથે? કેમ ન જાય? કારણ કે ધર્માસ્તિકાય પોતે સ્થિર હોવાથી એમાં રહેલો ગતિ હેતુત્વ ગુણ પણ સ્થિર છે. કારણ કે ગતિ હેતુ તો ગુણ ધર્માસ્તિકાય દ્રવ્યનો છે અને તે દ્રવ્ય તો ત્રણેય કાળ સ્થિર રહેનાર છે, તેમાં ક્રિયા હોતી શક્તિ નથી માટે ગતિ નથી. તો ગતિ હેતુત્વનો અર્થ શું? ગતિ હેતુત્વનો અર્થ શું? પોતે ગતિ ન કરે પણ ગતિ થવામાં નિમિત્ત થાય. ગતિ હેતુત્વ શબ્દનો અર્થ શું છે? પોતે ગતિ ન કરે પણ ગતિ થવામાં નિમિત્ત થાય. ક્રિયાવતી હા એ પોતે ગમન કરે. આ તો ગતિ હેતુત્વ શું છે? ઓલી ક્રિયાથી શક્તિથી તો પોતે ગમન થાય, અને ગતિ હેતુત્વ પોતે ગમન ન કરે એ ગમનમાં નિમિત્ત થાય. ક્રિયાથી શક્તિ તો પોતે ગતિ કરાવે છે. પોતે કોણ ગતિ એ તો હા એ નિમિત્ત થાય ને. પોતે ક્રિયાથી શક્તિથી જે આ ગમન થાય છે એમાં ધર્માસ્તિકાયનો ગતિ હેતુત્વ તેમાં નિમિત્ત બને છે. જયારે જીવ અને પૂતગલ સ્વયં પોતાની ક્રિયાથી શક્તિના કારણે ગતિરૂપ પરમે ત્યારે તેમને લોકમાં સ્થિર અને લોકમાં સર્વવ્યાપક ધર્માસ્તિકાયની વ્યાખ્યા કરી. ધર્માસ્તિકાય કેવું છે? લોકમાં સ્થિર છે અને લોકમાં સર્વવ્યાપક. રહેલા ધર્મદ્રવ્યનો તે ગુણ નિમિત્ત થાય છે એટલો જ ગતિ હેતુત્વનો અર્થ છે. જીવ અને પૂતગલ પોતાની મેળે ક્રિયાથી શક્તિના કારણે ગતિ કરે છે ત્યારે આખા લોકમાં ફેલાયેલો અને સ્થિર એવો જે ધર્માસ્તિકાયનો એક ગુણ એ નિમિત્ત થાય છે તે ગુણનું નામ ગતિ હેતુત્વ છે. પોતે ગતિ ન કરે ગતિમાં નિમિત્ત થાય. ગતિ હેતુત્વ ગુણ પોતે તેની સાથે રહેલા બીજા ગુણોને ગતિમાં નિમિત્ત છે. ગતિ હેતુત્વ એની સાથે રહેલા બીજા ગુણોને ગતિમાં નિમિત્ત છે તો કે ના, કારણ કે એના ગુણ પણ કોઈ દી ગતિ તો કરતા નથી. કારણ કે ધર્માસ્તિકાય પોતે સદાય સ્થિર છે તેથી તેના ગુણો પણ ગતિ કરે જ ને સ્થિર રહે છે. તે તો સ્વયં ગમનરૂપ પરિણમતા જીવ અને પૂતગલને ગતિમાં નિમિત્ત છે. આકાશ ધર્મદ્રવ્ય અને કાળદ્રવ્ય તો સ્થિર છે તો તેમાં ધર્મદ્રવ્યનું નિમિત્ત છે ને? તો ના, અધર્મદ્રવ્ય કોને નિમિત્ત થાય છે? ગતિપૂર્વક સ્થિર થતાને નિમિત્ત થાય છે. જે કાયમી સ્થિર છે તેને અધર્માસ્તી કાંઈ નિમિત્ત થતું નથી. તેઓ કદી પણ ગતિપૂર્વક સ્થિર રહેવા વાળા દ્રવ્ય નથી. આકાશ ધર્મદ્રવ્ય અને કાળદ્રવ્ય એ ગતિપૂર્વક સ્થિર રહેતા નથી, તો ત્રિકાળ સ્થિર છે માટે તેને નિમિત્ત ન થાય. પોતે પોતાને તથા પરને નિમિત્ત થાય એવા ક્યા દ્રવ્યો છે? આકાશ અને કાળ પોતે પોતાને. કારણ કે ધર્માસ્તિકાય ગતિ ન કરે એટલે પોતાના નિમિત્ત નહીં, અને અધર્માસ્તિકાય કાયમી સ્થિર હોવાથી પોતાના નિમિત્ત ન થાય. જયારે આકાશ બીજાને અવકાશ દાન દે છે અને પોતે પણ જગ્યા મળે છે એટલે પોતે પોતાને નિમિત્ત છે, અને કાળ દ્રવ્ય બીજાના પરિણામમાં નિમિત્ત છે અને પોતે પોતાને પણ પરિણામમાં નિમિત્ત છે. હવે આમાં શું છે? બહુ સિમ્પલ છે, જોકે બહુ ઓકે. આમાં શું છે? બહુ એટલો વિસ્તાર કરવા કે સમજવા જેવું નથી. આ તો એટલા માટે જઈએ છીએ કારણ કે પાછળ હા દરેક દ્રવ્ય છે પોતાને બીજાને પણ નિમિત્ત થાય અને પોતાને પણ નિમિત્ત થાય એવા છ માંથી ક્યાં દ્રવ્યો? કે આકાશ દ્રવ્ય છે એ બીજાને રહેવા માટે જગ્યા આપે છે અને પોતાને પણ રહેવામાં નિમિત્ત થાય માટે પોતાને નિમિત્ત છે, અને કાળ દ્રવ્ય બીજાના પરિણામમાં નિમિત્ત થાય છે અને પોતે પણ પોતાના પરિણામમાં નિમિત્ત છે માટે આકાશ અને કાળ દ્રવ્ય. ધરતીકંપ અર્થક્વેક સમુદ્રમાં થતા ભરતી ઓટ શું કે એને હાઈ ટાઈડ ને લો ટાઈડ જેને કે જ્વાળામુખી પર્વતનું ફાટવું એ તો ખબર હશે ને? વોલ્કેનો પછી લાવા રસ એમાંથી જે થાય તેનું ખરું કારણ શું છે? એ બધું થાય છે ના કારણે થાય છે કે શેષ નાગોઈ હલે એટલે પછી થાય ને ધરતીકંપ? કે તે પણ બધા પૂતગલ દ્રવ્યના સ્કંદરૂપ પર્યાયો છે અને તે દ્રવ્યોના દ્રવ્યત્વ ગુણ અને ક્રિયાથી શક્તિના કારણે તે અવસ્થાઓ થાય છે. ક્રિયાથી શક્તિ અને એમાં દ્રવ્યત્વ ગુણને કારણે પરિણતિમાં ફેરફાર. સાયન્ટિસ્ટો ભલે ગોતી ગોતી મથે અહીંયા તો સીધો જવાબ છે, ભાઈ એમાં ક્રિયાથી શક્તિ છે અને દ્રવ્યત્વ ગુણ છે તો પર્યાય બદલે છે. હાઈ ટાઈડ ને લો ટાઈડ એમાં શું થાય છે? એની ક્રિયા આપતી શક્તિ છે એટલે ગતિ થાય છે, સ્થિર થાય છે અને પર્યાય બદલે છે, તેમાં દ્રવ્યત્વ ગુણ છે. એમાં શું બીજું શોધવું હતું? બધું ધરતીમાં પેટાળમાં જવું, શું ફેરફાર થાય? હવે એ તો દરેકનો સ્વભાવ છે, બદલવો એ કોનો સ્વભાવ છે? દરેક દ્રવ્ય ને એમાં બદલે, એમાં શું છે? નિમિત્ત ગોતે પણ નિયમ રૂપ પણ નથી ગોતી શકતા. નિમિત્ત ગોતવા જાય છે પણ નિયમ રૂપ પણ એને મળતા નથી. પછી 195 પેટ્રોલ ખૂલતી જાય છે, મોટર અટકી, તેમાં મોટર અટકવાનું કારણ શું? સિમ્પલ છે, પેટ્રોલ નથી એટલે બીજું શું એમાં? આ પ્રશ્નમાં જ પૂછે છે, પેટ્રોલ ખલાસ થઈ ગયું બરોબર કે નહીં? મોટર અટકી એનું કારણ શું? આવા ક્વેશ્ચન શું કામ? કે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે વિચારવાનું અને એમાં બહુ સરસ શીખવાનું શું મળે છે કે આપણને એક કારણ મળે છે કે આજે પેટ્રોલ એને ના પાડી તો લઈ ગયો ને હવે ખૂટી નાખે, મારા અધ વચ્ચે રખડવું પડ્યું. એમાં એ કોના ઉપર એને ક્રોધ આવે છે, ગુસ્સો? બીજા ઉપર. વાંક હંમેશા કોનો દેખાય છે? ના પાડી તી તો લઈ ગયો ને હવે ગાડીમાં પંચર પડ્યું, પંચર પડ્યું એટલે ગાડી અટકી. હંમેશા આપણે કોના બીજા ઉપર દ્વેષ થાય છે ને ત્યારે એને આ સમાધાન કરાવે છે. આ તત્વજ્ઞાન એને શું સમાધાન કરાવે છે કે ગાડી અટકી એમાં વાંક કોનો છે? પેટ્રોલ ખૂટ્યું એનો, ઓલા ન ભરાયું એનો, કે એની તે વખતની ક્રિયાવર્તી શક્તિમાં આવી યોગ્યતા હતી સ્થિર રૂપ રહેવાની અને દ્રવત્વ ગુણને કારણે ગતિમાંથી સ્થિર રૂપની પર્યાય બદલી, એમાં કોઈનો વાંક નથી. આ એક સામાન્ય આ જીવનમાં ઉતારવા જેવું છે. આ એટલા માટે એવા દ્રષ્ટાંતો કે જીવનમાં આપણે કોઈ બીજાનો વાંક ગોતા, ઘણી વાર કીધું પણ ધ્યાન નથી રાખતા બધા, ઘણા કોઈ એમ પછી ભલે એક વાર ક્યારેક ભૂલ કરી પણ આપણો ક્રોધ ગુસ્સો કેવો થઈ જાય છે જાણે કાયમ આવું કરતો. એની સામે ભાઈ ગાડી તારી કાર અટકી છે એમાં કારણ કોણ છે? એમાં તે વખતે પૂદગલ સ્કંદોમાં ક્રિયાતી શક્તિની તે રૂપની પર્યાય છે. મારે જગતમાં કોઈનો વાંક કાઢવા જેવું નથી, કોઈનો દોષ નથી. ગાડી ચાલે એમાં કોઈની સારું નથી, અટકે એમાં કોઈનો દોષ નથી. પૂદગલ સ્વયં પરમે છે. મોટરની તે કારની કોઈનો વાંક રાખવા જેવો નથી. મોટરની તે કારની ક્રિયાતી શક્તિની સ્થિરતા રૂપ પરિણામના કારણે મોટર અટકી છે. મોટરનો પણ વાંક નથી. વાંક બહુ લાગતો બે થાપડ મારજો તને બે સંતોષ થશે. મોટરની તે કાળની તે વખતની, કોઈ કે પેલા કેમ નતું કે તે વખતે એની સ્થિર રૂપની પર્યાય હતી, તે કાળની તે સમયનું તું એમ માને પેલા કેમ પછી કેમ? પેલા એની યોગ્યતા તે વખતની હોય, તે સમયની ક્રિયાવર્તી શક્તિની સ્થિરતા રૂપના પરિણામના કારણે મોટર અટકી છે. તેમાં પેટ્રોલ ખૂટું તો નિમિત્ત માત્ર છે. આઈ થિંક આટલા પ્રશ્નો પૂરા કરીએ તો કાલે અનુજીવી પ્રતિજીવ શરૂ કરીએ. એવી જ રીતે રેલગાડી વરાળથી, હવે તો જોકે સ્ટીમ એન્જિન વયા ગયા છે, હવે તો બધા ઇલેક્ટ્રિક ઉપર આવી ગયા ને. હવે એમ સમજીએ કે ઇલેક્ટ્રિક સિટીથી ઇલેક્ટ્રિક ટ્રેન ચાલે છે તો બરોબર કે નહીં? કોની સેના કારણે? તો પછી ઇલેક્ટ્રિક સિટી શું જરૂર છે ત્યાં? કાંઈ જરૂર નથી. એની યોગ્યતા નહીં હોત તો નહીં ચાલે અને યોગ્યતા હશે તો ચાલે છે. તેના ચાલવામાં ક્રિયાતી શક્તિનું ક્ષેત્રાંતર રૂપ પ્રેણમન તે ખરું કારણ છે. ઇલેક્ટ્રિકસિટીની તો બધું નિમિત્ત માત્ર. જીવને સમય સમય નિમિત્તની મુખ્યતા થઈ જાય તેને અહીંયા આખી જોવાની દ્રષ્ટિ બદલાવે છે. ઝાડની નીચેનું ફળ ઓલું કહે છે ને ગ્રેવિટી ફોર્સ, એના ઉપર કહે છે. આ તો બધું સાયન્સ બધું ખોટું ઠરાવશે. ઝાડનું ફળ નીચે પડ્યું કોને જોયું? એને ન્યૂટને, આઇઝેક ન્યૂટને જોયું ને. અને એના પરથી શું શીખડાયું એને? લો. અરે ભાઈ, એને તને એનો સ્વભાવ નો જોયો એનો, કે એ ફળ નીચે પડે છે એમાં એની યોગ્યતા એ પ્રકારની છે, તેમાં પૃથ્વીનું આકર્ષણ ગ્રેવિટી ફોર્સ એ બરોબર કે નહીં? કે તેના પરમાણુઓની ક્રિયાતી શક્તિનું ગમનરૂપ પરિણામના કારણે તે નીચે પડે છે. ફળના દીટાથી સડી જવું, પવનનું વાવવું વગેરે તો નિમિત્ત છે. એ બધું નિમિત્ત છે. નિમિત્ત જગતમાં સાયન્ટિસ્ટોને ગોતે છે, નિમિત્ત ક્યારે નિમિત્ત હોય તેવાની નિયમરૂપ નિમિત્ત પણ એને ખબર નથી, તો એવા સંયોગ રૂપના નિમિત્ત હોય છે એને ગોતે છે, સ્વભાવને ગોતી શકતા નથી. એની યોગ્યતા ઉપર પણ જાય, એની યોગ્યતા હોય કેમ નથી જતો એનો જવાબ શું હોય કે એની જયારે યોગ્યતા હશે ત્યારે ઉપર પણ જશે. અત્યારે યોગ્યતા નીચે આવવાની છે તો નીચે આવે છે, ઉપર પણ જાણે છે, અને એવી એવી ક્રિયા કોઈ કરે છે તો ઉપર પણ જાય છે. વિક્રિયા નિમિત્ત છે, ફળ ઉપર જાય છે. કોઈ એમ કે નીચે પડવું જો એનો સ્વભાવ હોય તો હંમેશા નીચે જ પડે, તો ક્યારે ઉપર પણ ન જવું જોઈએ, ક્યારે કોઈ પણ વિક્રિયાથી પણ ઉપર ન જવું પડે એનો સ્વભાવ જો માની લો. તો અત્યારના નિમિત્તપણું છે પણ એનો સ્વભાવ તો પોતાની ક્રિયાથી શક્તિને કારણે એ થાય છે. અચ્છા, એમ તો અહીંયા ફુવારામાં કે છે, ફુવારામાં ઊંચે પાણી ઉછળે છે અને ધોધમાંથી પાણી નીચે પડે છે, એમાં શું કારણ છે કે બધું જ ક્રિયાથી શક્તિને. આમ કહીને આપણને ડે ટુ ડે લાઈફમાં જે દ્રષ્ટાંતો જોવા મળે છે એમાં એક સાત સિદ્ધાંત સ્વીકારી લો, ક્રિયાવર્તી શક્તિના કારણે જે જે ક્રિયા થાય છે, ઉપર જવાની ક્રિયા થાય, નીચે જવાની થાય, સ્થિર રહેવાની ક્રિયા થાય, એ કોના કારણે થાય છે, તે પૂદગલ પરમાણુની ક્રિયાવર્તી શક્તિના કારણે થાય. બીજો પરમાણુ પણ એમાં કારણ નથી અને જીવ તો એમાં કારણ છે જ નહીં. આમ સ્વીકારીને હું બીજાનું કાર્ય કરી શકું આમ કેમ થયું એ પ્રશ્નનો અવકાશ જ રહેતો નથી. આમ થવું જોત ને આમ ન થયું એવો પ્રશ્નનો અવકાશ નથી. છે ને, એમાં પૂદગલ પરમાણુમાં શુદ્ધતા અશુદ્ધતા થવાની બધે શક્યતા, એકવાર શુદ્ધ થયા પછી પાછો અશુદ્ધ પણ થઈ શકે. જીવમાં એવી યોગ્યતા છે કે એક વાર પૂર્ણ શુદ્ધ થયા પછી ક્યારેય અશુદ્ધ ન થાય, પણ પૂદગલ પરમાણુમાં યોગ્યતા બે પ્રકારની છે, અશુદ્ધમાંથી શુદ્ધતા, શુદ્ધમાંથી અશુદ્ધ, બે પ્રકાર. જીવમાં એક કેવું છે કે અશુદ્ધતામાંથી એકવાર પૂર્ણ શુદ્ધ થયો, સિદ્ધ દશા થઈ, પછી ફરીથી તે અશુદ્ધતા એને થતી નથી. તો આ રીતે આપણને બીજો ચેપ્ટર ગુણ અધિકારમાં બે પ્રકારના ગુણ જોયા, સામાન્ય અને વિશેષ. હવે બે પ્રકારના જે થાય છે અનુજીવી અને પ્રતિજીવી ક્યાં તેનું વાત આપણે આગળ.
અનુજીવી અને પ્રતિજીવી ગુણો આપણે પહેલું ચેપ્ટરમાં કોની વ્યાખ્યા શીખ્યા હતા, દ્રવ્યની, કે આ વિશ્વ છે, વિશ્વની અંદર છ જાતના દ્રવ્યો દેખાણા, તો દ્રવ્ય કોને કહેવાય તેની વ્યાખ્યા કરી, છ પ્રકારના દ્રવ્યો તેની વ્યાખ્યા, તેના પેટાભેદ બધું શીખ્યા. બીજો ચેપ્ટર કોનો હતો, ગુણનો અધિકાર હતો, તો ગુણની વ્યાખ્યા અને ગુણના બે પ્રકાર, સામાન્ય અને વિશેષ. હવે ગુણના બીજા બે પ્રકાર છે તેનું નામ અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ, એમ બે પ્રકાર કહેવામાં આવે તેની વ્યાખ્યા આપણે શીખીએ. 199 પ્રશ્ન, અનુજીવી ગુણ કોને કહે છે? ભાવ સ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહે છે. ભાવ સ્વરૂપ, પોઝિટિવ સ્વરૂપ, ભાવ સ્વરૂપ જે એના ગુણો છે તેનું નામ અનુજીવી ગુણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જેવી રીતે જીવમાં જ્ઞાન ગુણ કહીએ, આનંદ ગુણ કહીએ, તો આપણને એનો સેન્સ કેવો દેખાય છે, પોઝિટિવ દેખાય, તો એવા ગુણોનું નામ શું છે, અનુજીવી ગુણ કહે છે. પૂદગલમાં જેવી રીતે રસ ગંધ, તો આપણને કંઈક સેન્સ પોઝિટિવ જેવી દેખાય છે તો તેનું નામ અનુજીવી ગુણ કહેવામાં આવે છે. ભાવ સ્વરૂપ ગુણને અનુજીવી ગુણ કહે છે. જેમ કે જીવના અનુજીવી ગુણ ક્યાં છે, તો કે ચેતના, એટલે કે દર્શન અને જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, સુખ વગેરે ગુણો તે જીવના અનુજીવી ગુણ છે. અને પૂદગલના અનુજીવી ગુણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાથી શક્તિ વગેરે પૂદગલના અનુજીવી ગુણ કહેવાય છે. પ્રતિજીવી ગુણ કોને કહે? વસ્તુના અભાવ સ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. જેમ કે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ, નેગેટિવ સેન્સ, એ જેમાં બીજાનો અભાવ, પ્રતિજીવી, બીજાની અપેક્ષા પૂર્વક, બીજાની અભાવપૂર્વક સૂચવતા, બીજાનો મારામાં અભાવ છે, નાસ્તી છે એવા, જેને કહે નેગેટિવ સેન્સ વાળા, તેવા ગુણોને પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. જેવી રીતે નાસ્તી, તો નાસ્તીમાં કોની અપેક્ષા આવે? પરનો અભાવ, કંઈક નથી એમાં, બીજાના અભાવપણાની અપેક્ષા છે, તો તેનું નામ પ્રતિજીવી ગુણ કહેવામાં આવે. અમૂર્તપણું, અમૂર્તપણામાં શું સૂચવે છે? શું નથી? સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. અરૂપી કહો, તેનો અર્થ થયો કે સ્પર્શ રસ ગંધ વર્ણ નથી, કઈ નહીં હોવા રૂપનું, નાસ્તી રૂપનો જેમાં સેન્સ આવે છે તેનું નામ પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. એટલે હા, હોય શકે અનંતતા છે, અનુજીવી પણ અનંતતા છે, પ્રતિજીવી પણ. જેટલા પૂતગલના અનંત ગુણો અનુજીવી છે તેની મારામાં નાસ્તી છે, તેટલા પ્રતિજીવી ગુણ મારામાં થઈ ગયા. જેમ પૂતગલમાં સ્પર્શ છે તો મારામાં અસ્પર્શ છે, પૂતગલમાં રસ છે તો મારામાં અરસ, તે બધા પ્રતિજીવી ગુણ થઈ ગયા. હા, પૂતગલના ગુણ પૂતગલને માટે છે, પણ એનો મારામાં અભાવ, એવો મારો જે ગુણ છે તેનું નામ પ્રતિજીવી. મારામાં જે ચેતન છે, જ્ઞાન છે, દર્શન, એ પૂતગલને માટે, પૂતગલ અજ્ઞાન એટલે કે જ્ઞાનના અભાવ રૂપ છે, ચેતનના અભાવ રૂપ છે, સુખના અભાવ રૂપ, તો એ પૂતગલના પ્રતિજીવી ગુણ થઈ ગયા. મારામાં જે ગુણ છે તેનો પૂતગલમાં અભાવ, તો એ પૂતગલમાં એના નાસ્તી રૂપના પ્રતિજીવી, અને પૂતગલમાં જે ગુણ છે તેનો મારામાં અભાવ, તો તે નાસ્તી રૂપના પ્રતિજીવી મારા ગુણ છે. એ જે છે ને છ શક્તિઓ છે ને, એ જુદી છે. ના, એ જે છે ને એમાં તો શુદ્ધતાનો ભાવ અને અશુદ્ધતાનો અભાવ. હા, ગુણ તો પોતાના, પ્રતિજીવી ગુણ પણ પોતાનો છે અને અનુજીવી ગુણ પણ, બીજાની મારામાં નાસ્તી એવો ગુણ પણ મારો છે. પ્રતિજીવી એટલે કે એવો ગુણ નથી એમને, એનો સેન્સ નેગેટિવ દેખાય, પણ ગુણ તો મારો. અસ્પર્શપણું પણ ગુણ મારો છે, સ્પર્શ નો અભાવ, પણ એવો સ્પર્શ નો અભાવ એવો ગુણ કોનો છે? મારો છે. હવે એનો 201 માં કે જીવના અનુજીવી ગુણ ક્યાં, તો બહુ સિમ્પલ છે આ બધું, જોકે સમજવામાં કઈ અઘરું નથી. ચેતના એટલે દર્શન જ્ઞાન, શ્રદ્ધા એટલે સમ્યક, ચારિત્ર સુખ વીર્ય, જીવત્વ વૈભાવિક, કર્તૃત્વ ભોક્તૃત્વ ક્રિયાવતિ શક્તિ વગેરે અનંત ગુણો છે. એ અનુજીવી પણ અનંત ગુણો છે, પ્રતિજીવી પણ અનંત ગુણો છે. વચ્ચે જે ભવ્યત્વ ને અભવ્યત્વ છે, એ ખરેખર એક પર્યાયની યોગ્યતા રૂપના છે, એ ત્રિકાળી ગુણો નથી. એ કેવા છે? ભવ્યત્વ ને અભવ્યત્વ કેવા છે? પર્યાયની યોગ્યતા, ત્રિકાળી ગુણ નથી. જો ત્રિકાળી ગુણ હોત તો શું થાત? તો જીવ બે પ્રકારના થશે, તો સર્વ જીવ છે સિદ્ધ સમી વાક્ય નહીં આવે, એટલે આ પર્યાયની યોગ્યતા રૂપના છે. એટલા માટે ઓમિટ કર્યા એને. અનુજીવી શું કામ કીધા? પાપને અટકવા માટે કે ટાળવા માટે સમજણ જેવો બીજો કોઈ ઉપાય નથી. મારે પાપ શા માટે ન કરવું? એક તો સમજણ કરવી પડશે ને, બરોબર છે? મારે પાપ ટાળવા છે, કસાય ટાળવો છે, ઓછા કરવા, તો કસાય ટાળવા છે તો કસાય શું છે, પાપ શું છે એનું જ્ઞાન તો કરવું પડશે ને, અને કસાય નથી કરવો તો એની જગ્યાએ શું કરવું છે એનું પણ જ્ઞાન કરવું પડશે ને. તો એની સમજણ કે મારામાં ગુણો કેવા ભરેલા છે, અને મારામાં જો આવા ગુણો ભરેલા હોય તો મારે બીજા પાસે જાવું શું કામ? કસાય શું કામ થાય છે? કા પરદ્રવ્યના લક્ષે કસાય થાય કે આત્માના લક્ષે થાય? કારણ કે મને પરદ્રવ્યમાં મમતા છે, મને મારા આત્મામાં સુખ છે ખબર નથી, એટલે હું સુખ લેવા ક્યાં દોડું છું? બહારમાં. અને બહારમાં મને સુખ નથી મળતું તો કસાય થાય છે. આ પાપ થાય છે, રાગ દ્વેષ કસાય શું કામ થાય છે? સુખ લેવા દોડે છે, સુખ મળતું નથી, ઓછું મળે છે, નથી મળતું, મળે તો અભિમાન થાય છે, નથી મળતું તો ક્રોધ થાય છે. તો એની સમજણ કરવી પડશે. તું શું કામ પર તરફ દોડે છે? પરમાં સુખ તો છે નહીં, સુખ તો તારા ગુણમાં છે. આ સમજણ કરવાથી તેના જીવનમાં કસાય ઓછો થશે અને સમજણનું પૂરેપૂરું આત્મ અનુભવ સુધી પહોંચશે તો એ મિથ્યાત્વ કસાય ટળ્યા વગર રહેશે. આ કઈ ખાલી શું છે, ઇન્ફોર્મેશન ડેટા કલેક્ટ કરવા એના માટે શીખવું છે? આ બધું શેના માટે છે? આ અંતરની સમજણ વધતા, પોતાનું સ્વરૂપની સમજણ વધતા સ્વરૂપની મહત્તા આવે છે. સ્વરૂપની મહત્તા આવતા પરદ્રવ્યની મહત્તા છૂટી જાય છે. આ એના માટે. અને એટલા માટે તો એક એક વિષય પછી શું લે છે કે આનું ફળ ભેદજ્ઞાન શું છે, આનાથી ફાયદો શું, લાભ શું, એવા પ્રશ્નો આવે છે કે ને? એનો હેતુ છે. ખાલી એમ કહેવાથી પાપ ટળતું નથી. ભાઈ કસાય ટાળો, પાપ છોડો, પાપ છોડો, એનાથી છૂટી જશે? પાપ સુકામ છોડવું જોઈએ. પાપ સુકામ થાય છે, શું કરવાથી પાપ ન થાય, પાપની જગ્યાએ શું કરવું, એ બધો સમજણ જ્ઞાન તો તેને મેળવવું જોશે. તો કઈ નથી, પર્યાયની યોગ્યતા જ છે, પર્યાયની યોગ્યતા છે તે સમય. અને એ પણ યોગ્યતા કાયમ રહેતી, ભલે અભવ્યત્વપણાની યોગ્યતા કાયમ રહે છે, ભવ્યત્વપણાની યોગ્યતા કાયમ, જ્યાં સમ્યક દર્શન મોક્ષ પામે છે તે ભવ્યત્વપણાની યોગ્યતા પણ ચાલી જાય. એટલે ગુણ નથી પણ પર્યાયની એક યોગ્યતા છે. બસ પર્યાયની યોગ્યતા હતી, ખલાસ થઈ ગઈ. એટલે પર્યાય રૂપની યોગ્યતા છે, ત્રિકાળી ગુણ નથી. ન લીધો તો બરોબર છે, ન લેવું જ યોગ્ય છે. વૈભાવિક પણ એ ગુણ છે, વૈભાવિક શક્તિ છે. અને વૈભાવિક શક્તિના કારણે એમાં શું છે કે વૈભાવિક શક્તિ એવી છે કે પરનો સંબંધ કરે તો પર્યાયમાં વિકાર, વિકાર થવાની યોગ્યતા પર્યાયમાં છે, પણ સ્વભાવમાં. એટલે ત્રિકાળી ગુણ એવો છે કે પર્યાયમાં વિભાવ થાય એવો એક એનામાં સ્વભાવ એવો છે કે પરનો સંબંધ કરે તો પર્યાયમાં વિકાર થાય એવી એનામાં ગુણ તો છે, અને પરનો સંબંધ ન કરે તો પર્યાયમાં શુદ્ધતા થાય એવો એક ગુણ છે. વૈભાવિક ગુણ શું સૂચવે છે કે પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બે થાય એવો એનો સ્વભાવ છે. વૈભાવિક ગુણ તો છે પણ ભવ્યત્વ અભવ્યત્વ એ પર્યાયની જ યોગ્યતા. પણ વિભાવ થવાની યોગ્યતા વૈભાવિક શક્તિ એમ નથી સૂચવતું કે પર્યાયમાં હંમેશા વિભાવ થાય. વૈભાવિક શક્તિ શું સૂચવે છે? પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા. અને યોગ્યતા પણ ક્યારે? પરનો સંબંધ કરે તો. અને પરનો સંબંધ ન કરે તો એની શુદ્ધતા થાય. તો એ વૈભાવિક શક્તિનું શુદ્ધ પરિણામન છે. વિભાવ થાય એ વૈભાવિક શક્તિનું અશુદ્ધ પણ વિપરીત પરિણામન. હવે જીવના પ્રતિજીવી ગુણો, અવ્યાબાધ, અવગાનત્વ, અગુરુ લઘુત્વ, સૂક્ષ્મત્વ, નાસ્તિત્વ, તેમાં કોની અભાવની અપેક્ષા આવી? અવ્યાબાધમાં કોની અપેક્ષા આવે? વેદની કર્મના અભાવ પૂર્વક અવ્યાબાધપણું પ્રગટ થાય, તેમાં કોઈના નાસ્તિપણાની અપેક્ષા આવે છે ને? પ્રતિજીવમાં આપણે શું લીધું? કોઈના અભાવપણાની. તો વેદની કર્મનો નાશ થતા અવ્યાબાધપણું, અવગાહનત્વ, અવગાહનત્વ આયુષ્ય કર્મ, આયુષ કર્મના અભાવ પૂર્વક, અગુરુ લઘુત્વ ગોત્ર કર્મના અભાવ પૂર્વક, અને સૂક્ષ્મત્વ નામ કર્મના અભાવ પૂર્વક, તેમાં બીજાના અભાવની અપેક્ષાઓ આવે છે, તેને પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. નાસ્તિત્વમાં કોની અપેક્ષા આવે છે? પરનો. કેટલા પરનો? બધાનો. આત્મા ખાલી છે સાવ, નાસ્તી? હા, આત્મા પરથી પૂરેપૂરો ખાલી છે. કોઈ કે ને આત્મા નાસ્તી છે? આત્મા નાસ્તી છે કે નહીં? અસ્થિ છે. આત્મા અસ્થિ છે કે નાસ્તી છે? પરથી નાસ્તી છે. અને કેટલા પરથી નાસ્તી છે? બધા જ. હમણાં ઘરે જઈને થશે આ મારું ઘર આવ્યું, ક્યાં ગયું? નાસ્તી તો શીખીને આવ્યા હજી હમણાં. આ કેટલું અજ્ઞાન, મિથ્યાત્વ ને શા માટે આટલું મોટું કે અનંતા પર પદાર્થની નાસ્તી હોવા છતાં આ જીવ અનંતા પર પદાર્થની અસ્થિ માને, આ કેટલો દોષ છે. અનંતાની નાસ્તી હોવા છતાં અનંતાની અસ્થિ માને છે કોઈ નાનો સૂનો ગુનો નથી, મારામાં નાસ્તિપણું છે, અનંતા પર પદાર્થથી રહિતપણે હું આત્મા બિરાજમાન, તે નાસ્તિપણું તે જીવનો પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. હમણાં બધા એક એક આવે છે, હવે બધા એક એક નો આવે છે. અવ્યાબાદ પ્રતિજીવી ગુણ કોને કહે છે, એક એક ની ડેફિનેશન આવે છે. એમાં વેદની કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે ગુણને અવ્યાબાદ પ્રતિજીવી ગુણ કહે છે. વેદની કર્મના અભાવપૂર્વક અંદરમાં જે અવ્યાબાદ શુદ્ધ પર્યાય, આ ક્યારે પ્રગટ થાય છે, સિદ્ધ દશા થાય છે ને, સિદ્ધના ક્યારે એને અવ્યાબાદ પણ, તો એમાં કયો નિમિત્તનો અભાવ થયો, વેદની કર્મનો. વેદની કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તેને અવ્યાબાદ પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. એક એક કર્મની સામે છે. જો ફરીથી થોડુંક વિચારી લઈએ, આઠ કર્મો છે ને ઘાતી અઘાતીમાં, એમાં જ્ઞાનિક જ્ઞાનાવરણી કર્મનો અભાવ થાય તો કઈ પર્યાય પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન થાય. દર્શનાવરણીનો અભાવ થાય તો કેવળ દર્શન થાય છે. પછી મૌનીનો અભાવ થતા શ્રદ્ધાની પણ પૂર્ણતા, ચારિત્રની પૂર્ણતા, એને આપણે આનંદ સુખ તરીકે લઈએ છીએ. આનંદ સુખ થયું ને મૌની, મૌનીમાં દર્શન મૌનીના અભાવપૂર્વક સમ્યક દર્શન, ચારિત્ર મૌનીના અભાવપૂર્વક ચારિત્ર, પણ એનું ફળ આપણે શેમાં લઈ, આનંદ સુખ ચતુષ્ટય છે ને સામે. પછી અંતરાય કર્મના અભાવપૂર્વક શું થાય છે, અનંત વીર્ય થાય, એ ઘાતી કર્મનું થયું. હવે અઘાતીની સામે લે છે કે વેદનીનો અભાવ થતા શું થાય છે, અવ્યાબાદ થાય છે. પછી આયુષનો અભાવ થતા ઔગાનત્વ, પછી નામ કર્મનો અભાવપૂર્વક સૂક્ષ્મત્વ, અને ગોત્ર કર્મના અભાવપૂર્વક અગુરુ લઘુ, એની વ્યાખ્યા નીચે કરે જ છે. તો ત્યારે એની શુદ્ધતા નહોતી, એ બસ એની વિપરીત પર્યાય હોય. જેમ જ્ઞાનાવરણીનો ઉદય હોય તો એમાં શું થાય છે કે મિથ્યા જ્ઞાન પણ હોય, જ્ઞાનાવરણીનો ક્ષોપસમ થાય તો ઓછું જ્ઞાન. એટલે પૂર્ણ શુદ્ધતા થતા તે ગુણની પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ, ત્યાં સુધી વિપરીત પર્યાય હોય અને પૂર્ણ શુદ્ધતા થતા તેની પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થાય, ત્યાં સુધી અશુદ્ધ રૂપે હોય. ના કેમ, અવ્યાબાદ હવે બાધા નથી, તે નેગેટિવ આવ્યું ને. સૂક્ષ્મત્વ પણ એમાં એમાં શરીર ને એનો જે ભેદ નો તેનો અભાવ છે, કારણ કે શરીર થી અત્યારે ઓળખી શકાય છે, પણ હવે શરીર છૂટી ગયું તો હવે કેવો થઈ ગયો કે આત્મા હવે કઈ ઇન્દ્રિયથી એનેથી ઓળખાતો નથી. નામ કર્મ હોય તો આ બધા સંયોગ મળે છે, આ શરીર મળે છે, આ અંગ ઉપાંગ ને બધું મળે છે, ગતિ નામ કર્મ ને એવા બધા હોય છે, એનાથી આપણે સ્થૂળતાથી પણ ઓળખી શકીએ છીએ. એટલે અગુરુ લઘુત્વ ત્રણ રીતે વપરાય છે, એક સામાન્ય ગુણ પણ વપરાય છે, એક આ અભાવપૂર્વક પ્રતિજીવીમાં પણ વપરાય છે, અને એક સદગુણ હાનિ વૃદ્ધિનો અગુરુ લઘુ પણ વપરાય છે. એટલે એ રીતે એક જ નામ હોય પણ એના સેન્સ જુદા જુદા હોય છે. એવી જ રીતે 47 શક્તિમાં ભાવ શક્તિ વાળા બે ગુણ છે. એટલે જ્યાં જે પ્રકારનો અર્થ હોય, વ્યાખ્યા હોય તે પ્રકારે સમજવું. હવે બીજો અવગાહનત્વ, આયુ કર્મના અભાવપૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે ગુણને અવગાહનત્વ પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે. આયુષ હતું ત્યાં સુધી આ શરીરની અવગાહનામાં રહેવું પડતું, પણ આયુષ છૂટતા હવે એ કોઈ રહેતું નથી, તો તેને અવગાહનત્વ, શરીર હતું આયુષ હતું ત્યાં સુધી શરીરમાં રહેવું પડતું, હવે આત્મા પોતાના અવગાહનમાં શરીર વગર એકલો આત્મા રહેતો, તો એકલો જ આત્મા, પણ ઓલું સંયોગ રૂપે હતું એ પણ હવે છૂટી ગયું, તો એનો અભાવ દેખાડે છે. સિદ્ધ ભગવાનને કેટલું આયુષ લાગુ પડે હવે, આયુષ કર્મનો અભાવ થતા હવે તે લાગુ પડતું નથી. અગુરુ લઘુત્વ પ્રતિજીવી ગુણ, ગોત્ર કર્મનો અભાવ. સિદ્ધ ભગવાન કેવું છે, નીચ ગોત્ર કે ઉચ્ચ ગોત્ર? ઉચ્ચ ગોત્ર તો ખરું કે નહીં, કે હવે ગોત્ર કર્મનો જ અભાવ, હવેથી ઉચ્ચ ગોત્ર, ગુરુ, ગુરુ એટલે ઉચ્ચ ગોત્ર અને લઘુ એટલે નીચ, એવું પણ કાંઈ રહ્યું નથી. ગુરુ કે લઘુ એવું કાંઈ સિદ્ધ ભગવાનને હવે રહ્યું નથી તો
આ શરીરની અવગાહના ઓલું શું આખો સેનો બતાવ્યું નામ કર્મના અભાવ પૂર્વક હવે શરીરની અવગાહનામાં શરીરના નિમિત્ત રૂપે જે રહેવું પડતું હતું એ હવે રહેતા નથી નિમિત્ત રૂપનો સંબંધ પણ છૂટી ગયો પહેલા પણ શરીરમાં પણ પોતાની જ અવગાહનામાં રહેતા હતા પોતાના જ અસંખ્ય પ્રદેશમાં રહેતા હતા પણ હવે એવો નિમિત્ત રૂપ સંબંધ પણ છૂટી ગયો છે એ અવગાહનત્વ ગુણ સોનો અભાવ દેખાડે છે કે નામ કર્મનો અભાવ દેખાડે અવ્યાબાદ ગુણ કોને અભાવ દેખાડે છે વેદની કર્મનો અભાવ એટલે અભાવ સૂચક છે કાયમ એટલે એકવાર પ્રગટ થયા એમ તો કેવળના એકવાર પ્રગટ થયું તો કાયમ જ રહેવાનું છે એમ તો કોઈ પણ એક ગુણ પૂર્ણપણે શુદ્ધ પ્રગટ થયો તો પછી હંમેશને માટે પૂર્ણ જ એકવાર સાઈ સમ્યક દર્શન પ્રગટ થયું કાયમ રહે છે ને એકવાર પૂર્ણ શુદ્ધતા થતા અનુજીવી ગુણમાં પણ એકવાર પૂર્ણ શુદ્ધતા થતા એ કાયમ રહે છે અપૂર્ણ શુદ્ધતામાં વધઘટ થશે પણ એકવાર કેવળ જ્ઞાન થયું કેવળ દર્શન થયું અનંત સુખ થયું તો એ કાયમ માટે રહે છે હવે આ ઉચ્ચ નીચનો વ્યવહાર અગુરુ લઘુત્વ ગુણ કોને કહે છે કે ગોત્ર કર્મના અભાવ પૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે અને ઉચ્ચ નીચનો વ્યવહાર બોલો જ્યાં સુધી ગોત્ર કર્મ હતું શરીર સંબંધ હતો ત્યારે ઉચ્ચ કે નીચ ગોત્ર એવો સંબંધ એવો વ્યવહાર લાગુ પડતો હતો પણ હવે તો એ પણ દૂર થાય છે તો તે ગુણને અગુરુ લઘુત્વ પ્રતિજીવી ગુણ કહે છે હા ગુણ હતો પણ છતાં એની પર્યાયમાં એવી યોગ્યતા હતી એવો વ્યવહાર લાગુ પડતો હતો ત્યારે અપૂર્ણ એની અશુદ્ધતા વિપરીત પર્યાય હતી ને ગુણ તો હતો પણ એની પર્યાય સંસાર દશામાં કેવી હતી વ્યવહાર લાગુ પડતો હતો એવો હવે એવો વ્યવહાર પણ લાગુ પડતો નથી સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ નામ કર્મના અભાવ પૂર્વક જે ગુણનો શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે ગુણને સૂક્ષ્મત્વ પ્રતિજીવી ગુણ કહેવામાં આવે છે હવે એવો સંબંધ પણ રહ્યો નથી નામ કર્મના નિમિત્તે આ મનુષ્ય શરીર મળે તિર્યન શરીર મળે પાછો શરીરમાં આવો રંગ મળે આવો સ્પર્શ મળે એ બધું જ નામ કર્મ નામ કર્મની પ્રકૃતિ કેટલી ત્રાણુ એટલે સૌથી વધારે એનો પણ અભાવ થતા હવે સૂક્ષ્મત્વ એને ગુણ પ્રગટ થાય છે બે દ્રવ્યને લાગુ પડે એવો અનુજીવી ગુણ કયો છે બે દ્રવ્યમાં જ હોય એવો અનુજીવી કે ક્રિયાવતી અને વૈભાવિક શક્તિ આ બંને ગુણો જીવ અને ભૂતગલ બેમાં છે એવો અનુજીવી ગુણ કયો છે કે બે જે દ્રવ્યમાં હોય તો કે ક્રિયાવતી શક્તિ અને વૈભાવિક શક્તિ બે અનુજીવી ગુણ છે અને જીવ અને ભૂતગલ બંનેમાં છે અજડત્વ ક્યાં ગુણનો પ્રતિજીવી ગુણ છે જોયા વિના જવાબ દેવાનો આકાશ ને કાળ એનો અજડત્વ અજડત્વ એ ક્યાં દ્રવ્યનો ગુણ છે પેલા એક નક્કી કરીએ અજડત્વ એ ક્યાં દ્રવ્યનો ગુણ છે અજડત્વ જીવનો પછી એમાં બીજો પ્રશ્ન અનુજીવી છે કે પ્રતિજીવી અજડત્વ એ જીવનો પ્રતિજીવી ગુણ છે પછી અચેતનત્વ એ અનુજીવી કે પ્રતિજીવી ગુણ ક્યાં દ્રવ્યનો અચેતનત્વ એ કોનો છે જીવ સિવાયના પાંચ દ્રવ્યનો પ્રતિજીવી ગુણ છે સરસ જલ્દી મને વાંધો નથી બહુ સરસ જલ્દી થાય તો સરસ છે તો અજડત્વ એ જીવ દ્રવ્યનો પ્રતિજીવી અને જડત્વ કોનો ગુણ છે જડત્વ કોનો છે જીવ સિવાયના પાંચ દ્રવ્યનો અનુજીવી ગુણ છે જડત્વ એ જીવ સિવાયના ભૂતગલ ધર્મ અધર્મ આકાશ ને કાળ તેનો અનુજીવી ગુણ છે અચેતનપણું અને અમૂર્તિકપણું એ બંને ક્યાં દ્રવ્ય પેલા એ તો કેવા ગુણ છે અનુજીવી કે પ્રતિજીવી પ્રતિજીવી અચેતનપણું અને
અમૂર્તિક પણ એ પ્રતિજીવી ગુણ છે. ક્યાં દ્રવ્યનું? ફરીથી અરૂપી પણ જીવ અને પૂતગલ સિવાયના ચાર દ્રવ્યમાં અરૂપીપણું પણ છે અને અચેતનપણું છે અને બે કેવા છે? પ્રતિજીવી ગુણ છે. ધર્મ અધર્મ આકાશ અને કાળ એ ચાર દ્રવ્યનો તે પ્રતિજીવી ગુણ છે. ઓકે, એમાં તો આ એક આવો પ્રકાર છે તે જાણવા માટે છે. હવે ત્રીજો અધિકારનું શરૂઆત કરી લઈએ થોડી. પર્યાય અધિકાર, આપણે આ ત્રણ જાણવાની શું કામ જરૂર છે? દ્રવ્ય ગુણ પર્યાય એ ત્રણ જાણવાની શું કામ જરૂર છે? ના, એ અમુક ગુરુદેવ એવા ગુણો ગોતા હતા કે જેમાં કોઈ દી અશુદ્ધતા હોય જ. જેવી રીતે અસ્તિત્વ ગુણ છે એની અશુદ્ધતા હોય તો શું થાય? જીવનો જ નાશ થઈ જાય. એટલે એવા ગુણો ગોતા હતા. શુદ્ધ સદાય અનાદિ અનંત શુદ્ધપણે જ હોય છે. જેમ દ્રવ્યત્વ ગુણ કે વસ્તુત્વ ગુણ કે પ્રમેય, તો એમાં હંમેશા સદાય શુદ્ધતા જ હોય છે. એમાં કોઈ દી વિપરીતતા હોતી નથી. હવે પ્રશ્ન, દ્રવ્ય ગુણ પર્યાય શા માટે જાણવા જરૂરી છે? આ શું કામ આવું લાંબુ લાંબુ બધું? એની કરતા તો માતુસ ને મારુસ કરીને કેવળ જ્ઞાન પામી જે ભાવના સારી છે. તારો એવો પુરુષાર્થ જો થતો હોય તો ભેદને ભંગમાં રોકાવવાની જરૂર જ નથી. અખંડ જ્ઞાયક સ્વભાવ જો સીધો જ હાથમાં આવી જાય તો કોઈ સવાલ જ નથી. પણ વસ્તુ સ્વરૂપ હાથમાં આવતું નથી અને મારે પ્રમાદમાં રહેવું નથી. વસ્તુ સ્વરૂપ પામવા માટેના પ્રયાસ રૂપમાં આ આવે છે. ભેદભંગ સમજવા પણ એમાં રોકાવા નહીં. ભેદભંગ સમજીને પણ મારે તો સ્વરૂપની મહિમા લાવી છે, મારે સ્વરૂપની સાચી ઓળખાણ કરવી છે, સાચું જ્ઞાન કરવું. તો મારે તો સુખ જોવે છે. તો જોવે છે એ શું હોય? દ્રવ્ય હોય, ગુણ હોય કે પર્યાય હોય. તો મારે નવું ઉત્પન્ન કરવું છે, કાંઈક ખોટું ટાળવું છે. તો ઉત્પન્ન કરવું ને ટાળવું તે પર્યાયનો ધર્મ છે. પર્યાયમાં એવું થાય છે, ફેરફાર કરવો. આપણે સવારના આવ્યું હતું ને, શું આવ્યું હતું સવારના? પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. એમાં ફેરફાર શેમાં આવ્યું હતું? એ ત્રણમાંથી શું આવ્યું હતું? મને એમ લાગે છે કાચું સવારનું. પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. વિકાર્યમાં ફેરફાર આવ્યો. નવું ઉત્પન્ન થાય તેનું નામ નિવૃત્ય છે, ફેરફાર થાય તેનું નામ વિકાર્ય છે, અને છે તેને પ્રાપ્ત કરવું તેનું નામ પ્રાપ્ય છે. તો ફેરફાર કરવો છે. ફેરફાર કરવો હોય તો શેમાં હોય? પર્યાયમાં. કારણ કે પર્યાય અનિત્ય છે, નાશવાન છે, બદલતી છે, તો તેમાં ફેરફાર થાય. નિત્યમાં શું ફેરફાર થાય? તો મારે સુખ જોવે છે, દુઃખ ટાળવું છે, તો પર્યાય શું છે એ પણ મારે જાણવું પડશે. કારણ કે એ પર્યાયમાં ફેરફાર થવાનો, તો પર્યાયને જાણવું પડશે. તો ગુણને શું કામ જાણવા છે? કારણ કે ગુણ વગર તો પર્યાય કોઈ દી હશે નહીં. એવું કોઈ બને કે ગુણ ન હોય ને પર્યાય થઈ જાય? જીવમાં ક્યારેક ગંધની રસની પર્યાય થઈ જતી હશે કે નહીં? મૂળ વિના સીધે સીધું અધર આકાશમાં ઝાડ ઉગી જતું હશે ને? તો ગુણ પણ જાણવો જરૂરી છે. કારણ કે ગુણ વગર પર્યાય હશે નહીં, અને ગુણ છે તો એમાંથી નિત્ય પર્યાય એવી આવશે. સ્વભાવ છે તો તેનો સ્વભાવની પર્યાય પ્રગટ થાય. સ્વભાવ ન હોય અને પર્યાય પ્રગટ થાય એવું ક્યારે બની શકે નહીં. માટે મારે ગુણ પણ જાણવો જરૂર છે. અને ગુણ શા માટે જાણવા છે? કારણ કે ગુણોના સમૂહને જ દ્રવ્ય કહેવાય. ગુણ ક્યાંય જુદો હોતો નથી. માટે મારે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય જાણવા જરૂરી છે. તો દ્રવ્યનું સ્વરૂપ જાણ્યું, ગુણનું સ્વરૂપ જાણ્યું, પછી પર્યાયનું. જેમ આપણે કોઈ દરજી પાસે જઈએ છીએ કપડાં સીવડાવવા માટે, આપણે તો શું લઈ જઈએ છીએ? તાકો કે પીસ લઈ જઈએ છીએ. દરજી એને શું કરે છે? વેતરે. આપણે એને કાપવા માટે આપ્યા છે કે પહેરવા માટે કપડું આપ્યું? શું કામ કાપે છે? શું કામ વેરવા માંડે? સીધો કાતર માર્ક મૂકવા માંડે છે કે આપણા માપ કરવા માટે કાપવું પણ પડશે? અને કાપ્યા પછી સાંધવું પણ પડશે, નહીં તો પેરાશે નહીં. જો કાપશે નહીં તો આપણા પ્રમાણે સેટિંગ નહીં થાય, અને કાપ્યા પછી એને સાંતા નહીં આવડે તો પહેરી નહીં શકે. જો બે કામ કરે છે કે ને, એને કાપતા પણ આવડે છે અને ભેદ કરતા પણ આવડે છે અને અભેદ કરતા આવડે છે. એમ આપણે અભેદ સુધી પહોંચવું છે તો એ પહેલા એના શું ભેદ છે તેનો પણ ખ્યાલ કરવો પડશે. પણ જો ભેદમાં પડ્યા રહ્યા તો શું થશે, દરજીએ કાપેલા એક બાય જુદી આવશે અને આગલો ફ્રન્ટ નો બેક નો સાઈડ જુદા આવશે, પહેરી શકશું નહીં, ટુકડા હાથમાં આવશે, શર્ટ પહેરી નહીં શકશું. તો સાંધતા અભેદ પણ કરતા પણ એને આવડવું, તાદ્રવ્ય ગુણ પર્યાયની વ્યાખ્યા ભેદને શીખીને એમાંથી પોતાનો ત્રિકાળી અભેદ જ્ઞાયક આત્મા તે પણ એને જુદો, સાત તત્વ શીખીને એમાંથી અભેદપણું પણ કાઢતા આવડવું જોશે. તો એના માટે આ શીખે છે. તેમાં પેલો એક પ્રશ્ન કરી લઈએ, પર્યાય કોને કહે છે? તો આવડે છે, જો કે ગુણોના વિશેષ કાર્યને, જો એટલા માટે શબ્દ ગુણ છે, ગુણ વગર પર્યાય એને હોતી. તો ગુણોનું જે પરિણમન છે વિશેષ કાર્ય, ગુણ છે તે કેવો છે, સામાન્ય એટલે એકરૂપ એવો ને એવો રહે છે, વિશેષ એટલે જુદી જુદી નવી નવી. ગુણોનું જે વિશેષ વિશેષ નવું નવું પરિણમન થાય છે તેને પર્યાય કહેવામાં આવે છે. દરેકમાં ગુણ તો કેવો છે, દ્રવ્ય ગુણ સામાન્ય રહે છે, અને એની નવી નવી જે પરિણતિ પર્યાય થાય છે તે પર્યાય છે. એ પર્યાયનો અધિકાર એનો શરૂ કરીએ છીએ. અને પર્યાયના બે પ્રકાર છે, વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. હવે એમાં એક છે વ્યંજન પર્યાય, કોને કહે છે, ઉપરથી જ લઈ લઈએ, જે આકારની પર્યાય છે તેનું નામ વ્યંજન પર્યાય છે, અને બાકીના બધા ગુણોની પર્યાય તેનું નામ શું છે. આવો શું કામ ભેદ પાડ્યો, એક વ્યંજન પર્યાય શું કામ જુદી પાડી, બધા ગુણોની પર્યાય છે એનું એક કોમન નામ શું આપી દીધું, અને ખાલી પ્રદેશત્વ ગુણની એક ઓળ શું કામ બહાર પાડ્યો, એવો શું કામ જુદો પાડ્યો. જોઈએ હવે આપણે દરેક પોતાની રીતે જવાબ વિચારી રાખે થોડુંક.